रेजिनर है, सत्ता स्वरूप पाचन जी कृत है। એમાં આપણે 29 પાને પહોંચ્યા છે, 46 ગુણોની વાત કરીને એમાં વાત ચાલતી હતી કે તીર્થંકરો પંચકલ્યાણક વાળાને એ બધા એમાં આપણને કહે છે કે જે પાંચે કલ્યાણક છે એને તો 46 ગુણ હોય છે, અને જે આ ભવનની અંદર જેમને ત્રણ કલ્યાણક વાળા થાય છે એને કેટલા હોય છે? 36 હોય છે, કારણ કે 10 જન્મથી તો એ હતા નથી, એના પછી ત્રીજો બોલશે જે આ મનુષ્ય પર્યાયમાં જ મુનિ દીક્ષા લીધા પછી તીર્થંકર પ્રકૃતિ બાંધે છે તેમને જ્ઞાન અને નિર્વાણ બે જ કલ્યાણ હોય છે, કારણ કે મુનિ દશા લઈ લીધી અને પછી બાંધે તો કેવળ અને નિર્વાણ બે જ હોય છે, અને એટલે એને જન્મના 10 વિના 36 હોય, અને જેમ હતું એવી રીતે 36 છે। પછી જેમને તીર્થાંક પ્રકૃતિનો ઉદય નથી હોતો પણ જે ગંધકુટી આદિ સહિત હોય છે તેને સાતી સહી કેવળી કહેવામાં આવે છે। આ સાત પ્રકાર કીધા હતા ને અરિયનના કેવળીના, એમાંથી આ પ્રકાર એ ચાલે। તો પહેલા પાંચ કલ્યાણક વાળા, પછી ત્રણ વાળા, પછી બે વાળા, હવે આ સાતી સહી કે તીર્થાંકર જેવો નથી પણ છતાં એમને એક સાતી સહી ઉદય છે તો ગંધકુટી આદિ હોય છે। પછી જેને કેવળ નામ તો થઈ ગયું પણ ગંધકુટી આદિ નથી એનું નામ શું કહેવાય છે? સામાન્ય કેવળી, મુખ કેવળી પણ કોઈ કહે છે એને, એને વાણી આદિ ન હોય તે સામાન્ય કેવળી। હવે કે હશે કોઈ બીજું કેવી રીતે હશે? ગંધકુટી જેવું ન હોય પણ સામાન્ય પણ બીજું એક હશે એમ, ઓલી મોટી વિશેષતા વાળું એ ન હોય, સામાન્ય જેને કે ન હોય ને એવું બધું પ્રકાર। પછી છેલ્લા છઠ્ઠા અને સાતમામાં જે કેવળ જ્ઞાન ઉત્પન્ન થતા જ લઘુ અંતર્મૂર્ત કાળમાં નિર્વાણ પ્રાપ્ત કરી લે એનું નામ કેવા છે? અંતકરત કેવલી કહીએ છીએ। કેવળ જ્ઞાન થયા પછી અલ્પ જ આયુષ્યને તરત જ કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થાય, અને જેને ઉપસર્ગમાં જ કેવળ જ્ઞાન થઈ ગયું તેનું નામ શું કહેવાય? ઉપસર્ગ કેવળી થાય। અને આવું કદાચ સાંભળ્યું હશે એક એક તીર્થંકરના કાળમાં 10-10 એવા થતા હોય ઉપસર્ગ કરત કે અંતકરત કેવળી। એક સામાન્યપણે જેમ પાંચ પાંડવ છે એમાં ત્રણ તો ઉપસર્ગમાં જે એટલે ઘણા જેને થતું હોય ને એ પ્રકારે કહેવા 10-10 થતા હોય, વધારે કેમ ને, પાવો એક સંખ્યા આવતી હોય છે 10-10 થતા હોય છે। તો આ રીતે સાત પ્રકારના કેવળ કહે। હવે અતિશય કેવળ ને જન્મના અતિશય તો હોતા નથી, માત્ર 8 પ્રાતિહાર્ય, 14 દેવકૃત અતિશય, 10 કેવળ જ્ઞાનના અતિશય અને 4 અનંત ચતુષ્ટય, એટલે કેટલા હોય છે? 36 હોય છે, 10 જન્મના નથી। આ પોતે એટલો અભ્યાસ છે એટલે અધ્યાત્મ સાથે બધું આ પ્રથમાનું યોગ અને કર્ણન યોગનો પણ બધું વાત કરે છે। સામાન્ય કેવલી, ઉપસર્ગ કેવલી અને અંતકૃત કેવળીને પણ જન્મના અતિશય સંભવતા નથી, માટે નિર્ણય કર્યા વિના જ 46 ગુણ સંયુક્ત અરંધેવ છે એ પ્રમાણે કેવું ઠીક સંભવતું નથી। મૂળ વાત ક્યાં લઈ ગયા પાછા? કે તું બોલા કરે છો કે અમે શાસ્ત્રમાં વાંચ્યું છે 46 ગુણના ધારક, પણ તે એમાંથી નિર્ણય કર્યો કે આ 46 કોના માટે લાગુ પડે છે? તું તો એક સામાન્ય, પણ પેલા તો સાત પ્રકારની ખબર નથી અને બધાને 46 માને તો એ ખોટું છે એમ, એ તો કોને છે? એક અતિશય કેવલી જે છે પાંચ કલ્યાણક વાળા જે છે એને હોય છે, બાકી બધાને એ હોતા નથી, તો એ બાકીના જે છે એ બધાને તો એ નથી, અને છતાં તો તું માની લે છે કે એ બધાને હોય છે એ પ્રમાણે તું, અને આમ કહીને એમણે શું કીધું? એનો અર્થ કે તે નિર્ણય નથી કર્યો, એક સામાન્યપણે આવ્યું એટલે બધું માની લીધું, પણ કેવળી સાત પ્રકારના હોય એમાં 46 પંચકલ્યાણક વાળા એને બધા બીજાને બધાને ન હોય એવો તે કઈ અર્થાત નિર્ણય કર્યું નથી, કારણ કે 46 ગુણ તો પંચકલ્યાણક સહિત તીર્થંકર હોય તેમને જ હોય છે। પછી તું કે છે ને બધા પછી એટલે બીજાને તો સાવ ઓછા જ જેને કે ને ઓલું બીજા ગંધકુટી વગર સામાન્ય હોય નાગુ અંદર એને તો પાછું બીજું બધું પડાજી ના થાય એ પહેલા જ પૂરું થઈ જતું હશે। હવે આમાં ફરીથી શું આખું વાર લીધું છે? કારણ કે અરિયનને કેવો માનતો હતો પોતે નિર્ણય વગર કેવી રીતે માનતો કુલ પદ્ધતિથી? કે આવા 46 અઢારસો 46 અતિશયથી રહી છે. પછી મુદ્રા, ધ્યાન મુદ્રાથી પોતે માનતો હતો. આવતું ને આગળ આવ્યું હતું કે આવો નિર્ણય કર્યા વગર પોતે હવે એને ધ્યાનની વાત કરે છે. વળી ધ્યાન મુદ્રા જોઈને પૂજો છો તો તેમાં આટલી વાત પણ અન્ય જાણવી જોઈએ કે ધ્યાન મુદ્રા આવી પૂજ્ય કેમ છે. એક એક વાત લીધી છે કે અમે શાસ્ત્રમાં ધ્યાન તે ધ્યાન તો ધ્યાન મુદ્રા એ કેવી હોય અને એ શા માટે પૂજ્ય છે એની વાત. ધ્યાન મુદ્રા જોઈને પૂજો છો તો તેમાં આટલી વાત પણ અન્ય જાણે કે ધ્યાન મુદ્રા પૂજે કે ધ્યાન મુદ્રા આવી જ છે અથવા આવી ધ્યાન મુદ્રા જ શુદ્ધવા શુભ ચિંતનનો આધાર છે. આવી ધ્યાન મુદ્રા જ શુદ્ધ અથવા શુભ ચિંતનનો આધાર છે. બે સવિકલ દશામાં પણ એટલે હોય છે અને મુખ્ય નિરિકલ દશા બે પ્રકારની કે આવી ધ્યાન મુદ્રા જ. આ બીજાનો શું છે એનો નિમિત્ત નૈમિત્તિક કેવો સંબંધ છે. આમ સૂતા હોય ને હસતા હોય તો એ બધી ધ્યાન મુદ્રાનો શું નથી, નિમિત્તપણું પણ નથી. એ તો હાસ્ય રતી એ તો બધું ભલા દેખાડે છે, એ તો નો કસાય નહીં તો સૂચક છે એમાં નથી હોત. તો આવી સુપ્તનો આધાર છે. આવી સાચી ધ્યાન મુદ્રા આમને આવી જ સંભવે છે, અન્યને નહીં. અને તેથી આવી ધ્યાન મુદ્રાને હું શા માટે પૂજું છું એ પ્રયોજન વિચારવું જોઈએ. આ બધું એક એક નિર્ણય કરીને તું આગળ લખ્યું છે એ સાચું છે એનો ના નથી, પણ તે નિર્ણય શું કર્યો. જેમ કે ને ગુરુદેસી ઘણી વાર એ પ્રવચન માં શું કહેતા, ભગવાન એ સાચું કે ભગવાન કે એ સાચું થયું, પણ ના પડે ભગવાન કે સાચું, પણ ભગવાને શું કીધું એ થઈ ક્યાં નિર્ણય કર્યો. ભગવાન કે એ સાચું એ તો બરોબર વાત છે, પણ તારો નિર્ણય ક્યાં છે, ભગવાને શું કીધું એ થઈ ક્યાં નિર્ણય કર્યો. તો અહીંયા કહે છે કે આવી સાચી ધ્યાનમાં આમને જ હોય છે. આમને જ હોય છે એટલે કોને હોય છે, સર્વજ્ઞ વિતરાગને હોય છે, બીજાને નહીં. અને આવી અને શા માટે પૂછ્યું છે બધો એને પ્રયોજન વિચારવું જોઈએ. આપણે બહુ વિચાર તો બહુ કરીએ છીએ, વિચાર બહુ કરીએ છીએ નહીં ને. આ બધો બહુ વિચાર કરે નહીં, ઓલા નતું ગુરુદેવ દાખલો શું દે, 6 મહિનાથી વિચાર કરું છું. સાંભળ્યું છે દ્રષ્ટાંત સિંગડામાંથી, એમાંથી પકે એવા વિચાર કરીને હું ફાયદો એમ ખાલી આ બધો વિચાર એટલે મેં સાંભળી લીધો ને આમ કર્યું, પણ મૂળ પ્રયોજનથી મારો સિદ્ધ થાય, મારા હિતનું પ્રયોજન છે તો હું એવાને જ ધ્યાન કરીશ, પૂજ્ય માનીશ કે જેણે પોતાનું હિત કર્યું હોય. તો હિત શું છે એવું તો કઈ ખબર નથી, અનુકૂળતા મળી એટલે જાણે મારું શું થઈ ગયું, હિત થઈ ગયું, કલ્યાણ થઈ ગયું. તો એ હિત એ નથી. તો એ પ્રમાણે યુક્તિપૂર્વક નિશ્ચય કરી, યુક્તિપૂર્વક અધર તાલમાં નહીં. ગુરુદેવજી પણ એ કહેતા ને આજે કઈ જિનાગમ ને બધું શીખેલું છે, અધર તાલ છે એટલે કે તમે મફત લાલ છે. જે કોઈ ચેક છે એમાં કરોડ રૂપિયાનો ચેક છે અને સાઇન નથી કરી તો એને શું કહેવાય. એમ તો એ બધું શાસ્ત્રમાં તો કઈ વાંચ્યું ના કર્યું, પણ યુક્તિપૂર્વક નિશ્ચય કરીને જે પૂજે છે દર્શન કરે છે તેને સાચા પ્રયોજનની સિદ્ધિ થાય છે, એને જો ખાશે. આપણને તો વાંધો ને, આપણે બધો નિર્ણય કરીને બધું કર્યું છે ને, ના તો નહીં કહેવાય આટલા વર્ષ પછી નહીં કહેવાય ને, આમને બધું થઈ ગયું છે, અમે તો ક્યાંય આગળ વધી ગયા છે ને, સારું વધી ગયા હોય તો સારું. પણ આપો કે છે રાખસિંહજી અહીંયા એવો વિચાર કરજે પેલા કે હું એવા લેવલ સુધી પેલા પહોંચ્યો છે કે નથી પહોંચ્યો. તો પેલો યુક્તિપૂર્વક નિશ્ચય કરીને જે એમના દર્શન પૂજન કરે છે. વળી તમે કહ્યું કે અનંત ચતુષ્ટય સહિત બિરાજમાન, ઓલું આવી ગયું, ઓલું શું આવ્યું હતું, 46 અતિશય, પછી કઈ આવી ધ્યાન મુદ્રા. પણ ધ્યાન મુદ્રા કઈ હોય, ચાલો આપણે એટલે ધ્યાન મુદ્રા કઈ હોય, એક પદ્માસન અને ખડગાસન એ પ્રકારની જો, એનાથી બીજી કોઈ પ્રકાર બીજાના ઘણા બધા કેવા બધા હોય છે, સુતા હોય હસતા અથવા પેલા તો સાવ ક્રોધિત ને એવા પણ હોય અને એને પાછા પૂજવાના. આપણે અજ્ઞાન ભાવે તો ભૂતકાળ કેરું જશે કે, અને છતાં એવો વિચાર ના આવ્યો કે આ શું. આવા ભાવે એક સામાન્ય માણસને પણ કહીએ તું ધ્યાન કર તો શું કરતો હશે, હાથ ઊંચો કર, પગ ઊંચો કર, હું કરતો હશે. આ એક સામાન્ય કેવી છે, એક ધ્યાન માટેની બાહ્યની પણ શરીરની આ એક સ્થિતિ હોય છે. તે વસ્તુ યુક્તિપૂર્વક નિર્ણય કરજે અને તો તને પછી. હવે ત્રીજો વાત આવે, અનંત ચતુષ્ટ છે, બિરાજમાન છે, તેથી તેને પૂજીએ છીએ દર્શન. હવે અમે કે ભાઈ આનાથી હજી એક અમારી દલીલ છે, શું છે, ભગવાનને હવે તો અમે ખરેખર 46 માંથી સાચા જે ગુણ છે ચાર અનંત ચતુષ્ટ એ એમને પ્રાપ્ત છે ને અમે પૂજ્ય દર્શન, તે તો સત્ય. તો તે વાત તો સાચી છે તારી, તે તો અનંત ચતુષ્ટ બિરાજમાન છે જ અને શાસ્ત્રોમાં પણ લખેલ છે વાત તે સા. અને એ રીતે બહુ જ વિચારવું છે, શાસ્ત્રનું લખેલું આપણે વાંચ્યું છે, આચાર્યોએ મુનિરાજો જ્ઞાનીઓએ કહેલું સાંભળ્યું છે, પણ પછી શું ભૂલ થાય કે એમણે જે આશયથી કીધું છે જે પ્રયોજન ત્યાં સુધી આપણે પહોંચતા નથી, એ વિચારણા પૂર્વક યુક્તિથી નિર્ણય સુધી પહોંચતા. આપણે જેમ છે ને શાસ્ત્ર, આપણે શાસ્ત્ર કોણ વાંચી શકે, એટલે જેને ભાષા જ્ઞાન હોય એ બધા વાંચી શકશે, જે ભાષામાં લખ્યું છે એ બધા જ વાંચી શકશે. એવી જ રીતે વાણી જ્ઞાની કે પરમાત્માથી લઈને બધાને કોણ સાંભળી શકશે, કોણ સાંભળી શકશે, સંઘની પચંદી પ્લસ એ ભાષા જેને આવડે છે, જે ભાષામાં કહેવાય, શાસ્ત્રમાં જે ભાષાથી લખાય છે અને કેનારા જ્ઞાનીથી લઈને પરમાત્મા એની ભાષા જેને છે, તો એ કોણ, ફરક ક્યાં પડે છે કે એ જે કેનાર છે એનો પ્રયોજન, એનો આશય, અભિપ્રાય એ શું છે, ત્યાં સુધી પહોંચતા નથી, ત્યાં સુધી કામ થવાનું. જગતની અંદર એ રીતે ઇન્ટેન્શનની પણ વેલ્યુ હોય છે. કોઈએ સેલ્ફ ડિફેન્સમાં કોઈને માર્યું, કોર્ટમાં કેસ થયો, શું થશે, દંડ મળશે ને, કેમ માર્યું ને, માર્યું કે નહીં, એને ઇન્જરી કરી કે નહીં, તો ન્યા પણ એ લોકો શું લેશે, ધ્યાનમાં શું લેશે, એનો ઇન્ટેન્શન શેનો હતો. અને કોઈને મારવા ગયો હોય, જરાય માર્યું નહીં, એટલે તો ભાગી ગયો, જયારે મારવા શું, કોકે કર્યું બીજા ઓલા પ્લાનિંગ ખાલી કર્યું તો શું થાય, એને મળશે ને, એનું કહો મેં કાંઈ કર્યું જ નથી, મેં કઈ એક્ઝિક્યુટ કાંઈ કર્યું નથી, હું તો મારા ઘરે બેઠો હતો, હું તો અંતે જો આ કેવું બધું છે, અભિપ્રાય શું હતો, તમને ભલે ભાગી ગયો એના નસી, પણ તમને મારવાનો તો એટેમ્પ ટુ મર્ડર ઇન્જરી બધું છે. તો આ એક જૈન ધર્મનો તો શું છે મૂળ પહેલું શું છે, અભિપ્રાય, અભિપ્રાય પછી પરિણમન, બે નો છે શ્રદ્ધાનો અભિપ્રાય, શ્રદ્ધાનો દોષ છે અને પરિણમનમાં જે રાગ એ અસ્થિરતાનો પણ ચારિત્રનો દોષ, બે દોષ છૂટવા જશે. તે અહીંયા આખું એ રીતે લખેલ, પરંતુ તમારે તો તેનો તમારા પોતાના જ્ઞાનમાં નિર્ણય કરવો હતો. શું થયું, બધું સાંભળીને વાંચીને શું કહી દેવું, ઘરે બેસી ગયા, પણ શું કરવું હતું, તમે જે કઈ શાસ્ત્રમાં વાંચ્યું, જ્ઞાની પાસેથી જે સાંભળ્યું, તેનો પછી શું છે, તમારા પોતાના જ્ઞાનમાં ઉધાર નહીં. નાની ગુરુદેવ કે તો સાચું છે, પછી આપણે શું કામ વિચાર, ખબર નહીં, બાર માં તો કોઈ 100 રૂપિયાની આઈટમ ને 50 માં વેચતો, ત્યાં તો વિચારે કઈક હશે ગરબડ, કઈ બધો માનમાં કઈ ડુપ્લિકેટ હશે ને કઈ પકડેલો હશે, ત્યાં તો કઈક બધા વિચાર કરે કે આ કેમ ભાઈ આટલા સસ્તા કેમ વેચે છે, અથવા તો 100 રૂપિયા હોય અને 150 માં વેચે તો શું કરે, વિચારે ન્યા કે ભાઈ આમાં એમઆરપી હજી આટલી છે, તો કેમ ભાઈ ન્યા બધું શું કરે છે, વિચાર કરીએ છીએ નિર્ણય કરવાથી કેમ કેમ ન્યાય કરે, લાભ ન્યા નુકસાન દેખાય છે, અને અહીંયા તો કઈ, અહીંયા તો કઈ નહીં, બધા દુનિયાનું ચાલે મારી ચાલે, અને એ જ દેખાડે છે દુનિયાને અનુસર્યો છે અનાદિથી. ખરેખર ક્યારે પણ જ્ઞાનીએ પરમાત્માએ કહેલા, ગણધરોએ ઝીલેલા, આચાર્યો મુનિવરોએ રચેલા અને જ્ઞાનીઓએ સમજાવેલા એ ભાવ સુધી આપણે ક્યારેય એક પહોંચ્યા નથી. તો તમારા પોતાના જ્ઞાનમાં નિર્ણય તો કરવો તો કે અનંત ચતુષ્ટયનું સ્વરૂપ શું છે, અનંત ચતુષ્ટય કોને કહેવાય તથા તેને વિશે પૂજ્યપણું કેવી રીતે આવે છે અને તેમને વિશે કેવી રીતે પ્રાપ્ત થાય. જો ત્રણ વસ્તુ લીધી, એનું સ્વરૂપ શું છે, એ શા માટે પૂજ્ય છે અને એની પ્રાપ્તિ કેમ થાય, એમને થઈ તો મને કેમ થાય પ્રાપ્તિ, અને પૂજ્યપણું શા, કારણ કે દરેક મારે અનંત સુખ જોવે છે. તો અનંત સુખનું શું છે, સાધન જ્ઞાન છે. એની રચના કોણ કરે છે, વીર્ય. આ બધું જાણવું પડશે ને, કે રચના કરવા માટેનું બળ શેમાં છે, વીર્ય છે. અને એ સાથે જ્ઞાન, સુખ સાથે કોણ હોય છે, જ્ઞાન હોય છે અવ્યાભાસ, અને જ્ઞાન છે તો સામે સુખ છે. તે બધાનો પણ સ્વરૂપનો નિર્ણય અને એનું પૂજ્યપણું અને કેમ પ્રાપ્ત, અથવા અનંત ચતુષ્ટય સહિતને અમે શા સારું પૂજ્ય છે, હું શા માટે એને પૂજું છું, એવો પણ તમે કદી નિશ્ચય કર્યો છે. શબ્દ પાસે શું ભાઈ આપણું, કદી. અમે તો બોલો કે 6 મહિનાથી હું વિચાર કરતો, 6 મહિના પણ વિચારીને તારા હાથમાં આવ્યું શું, એટલું તો વિચારું કે આવા ઊંડા શું કહેવાય ગુજરાતી, અખતરા, અખતરા લાકડા ઓલા છે ઊંડા, જ્યાં ખતરો હોય ને અખતરા ના કરવા, અખતરામાં ખતરો હોય ત્યાં એવા પ્રયોગ ન કરવા માટે. તે નિશ્ચય કરે કે માત્ર લૌકિક પદ્ધતિ જ એ વચનો કહીને પૂજો છો. ક્યાંકથી સાંભળેલા જ્ઞાની પછી વાંચેલા અને પોતે એવી રીતે બોલે રાખે ને એવું કરે રાખે, નિર્ણય તો નથી. તો તે તમે સારી રીતે વિચાર કરી કે જુઓ કે તેનું તમને કાંઈ જ્ઞાન થયું છે કે નહીં, તમને એનાથી કાંઈ ફાયદો થયો છે કે નહીં. ખાલી શાસ્ત્રમાં લખ્યું સાંભળ્યું એટલે તમે બોલે રાખો કરે રાખો છો, પણ નિર્ણય વગર, યથાર્થ નિશ્ચય વગર તમને શું ફાયદો થયો એ તમે વિચાર કરીને જોવો. ત્યાં પછી હજી એક એક બોલાચો તો બોલ. પેલો કયો હતો, અતિશય, 46 અતિશયથી હતી, પછી ધ્યાન મુદ્રા હતી, પછી આ શું આવ્યું, અનંત ચતુષ્ટય, હવે શું આવ્યું, સમસરણાદિ લક્ષ્મી સંયુક્ત છે. નિયમસારમાં પણ છે ને 8મો શ્લોક છે પેલા ગાથા પછીનો, કે મહાવીર ભગવાન છે એક રીતે જોવું તો કેવા છે, પોતે અનંત ચતુષ્ટયમાં બિરાજન, બહારથી જોવું તો સમવાદી વૈભવમાં, બે પ્રકારનો. તો અહીંયા બે ની વાતમાં પણ એનો યથાર્થ નિર્ણય કર્યો છે કે એક પુણ્યનો યોગ છે અને એક પુરુષાર્થથી થયેલું છે. તો સમવસરણાદિ લક્ષ્મી પણ ત્યાં પ્રથમ તો સમવસરણાદિ લક્ષ્મી તેમને પ્રાપ્ત થઈ છે કે નહીં એવું પ્રમાણ જોઈએ. શું છે એમને, હવે જો લીધું તો બધા જેમ આવ્યું હતું ને, બધા 46 ગુણ સહિત હોય એમ નથી, એમ બધાને 7-7 પ્રકારના, કે બધાને કઈ આવું સમસરણાદિ હોય એવું નથી. એક તીર્થંકર કેવળી છે એને આખો બધો વૈભવ છે, પણ એને કે બધાને માની લેવું એ બરો. એટલે આમ કહીને સામાન્ય બોલાય છે બધે પદ્ધતિ એમ છે, પણ છતાં એ વખતે શું હોય છે, જ્ઞાન અંદરમાં હોવું જોઈએ. જેમ દર્શન શબ્દ આવે તો શું હોવું જોઈએ, એક સામાન્ય સ્ટેટમેન્ટ આવે, દર્શન પ્રાપ્ત કરવું જોઈએ તો શું લેવું, આપ ચક્ષુ દર્શન કહે, ચક્ષુ દર્શન તો ત્યાં આપણને ખ્યાલ આવે છે કે નહીં, વિવેક આપણે કરીએ છીએ ને બધી રીતે ન હોય, તો અહીંયા પણ એવી રીતે કે ભાઈ સમસરણમાં બિરાજમાન, તો ત્યારે ખ્યાલ આવવો જોઈએ કે આ તીર્થંકર પંચકલ્યાણક વાળા છે, એના માટે બધાને કઈ આવો વૈભવ હોય છે સમસરણ એવું નથી. તો એ છે કે નહીં એ જાણવું જોઈએ, તથા સમસરણમાં શું રચના છે તે વિશેષ જાણવું જોઈએ, અથવા તે રચના વિતરાગ દેવની નિકટમાં ઇન્દ્રે શા માટે બને. ચાલો આવા તો આપણે વિચાર નહીં કરતા, હશે બધું જે એક રૂટીન છે એમ છે ને, રૂટીન છે એટલે થતું હોય છે, એમાં શું મારે કેટલા ટકા એમને કેવા થવું છે, કેવળી તીર્થંકર કેવળી થવું છે કે સામાન્ય કેવળી થવું, બોલે કોઈ યાદ ન કરે એમ કઈ થોડી, આમ ખબર તો પડી જાય ને, આપણે કંઈક સારું કામ કરીએ તો લોકોને ખબર તો પડવી જોઈએ ને, તો કઈક વધારે આપણે શું થાય, વેલ્યુ થાય, કિંમત થાય એમને, વળી વળી મૂંગા મૂંગા થઈ ગઈ સામાન્ય કેવી થઈ, મોક્ષ રહ્યા કોઈ યાદ ન કરે. કપડા ને દુનિયામાં તમે બોજો, આટલા વર્ષો પછી પણ ભાઈ એનું નામ તો કેવું કરીને ગયા છે, અમર કરીને ગયા, આટલા વર્ષો પછી પણ લોકો યાદ કરે છે. આપણે ક્યાં કોણ કેટલા વર્ષ પહેલા ગયા, શબ્દ કેટલા વર્ષ એક કરોડ મિનિમમ તો લઈ લેવા તો આપણે હજી યાદ કરીએ છીએ કે નહીં, અને હજી જો વિચાર કરીએ તો નિર્વાણ સાગર જે બધા છે ભૂતકાળની ચોવીસ જેને યાદ આવે એમ નથી તો ઘણા નથી યાદ, પણ એવા ને યાદ કરીએ છીએ કે નહીં તો કેટલો વધ કાળ ગયો બધું તો સારું ને, તો એટલું સારું કે નહીં કેમ ના ને કેમ ના શા માટે ચાલો આપે શું કામ એવું શું કામ એવું આ બહુ જ જીવનમાં શીખવા જેવું છે. સાપેક્ષતા એ તારું શું નથી થવાનું, કલ્યાણ ન થવાનું ને બીજાથી અહિત પણ ન થવાનું. સાપેક્ષતાથી કોઈ આવીને મારું ખરાબ કરી દેશે કે કોઈ આવીને મારું સારું કરી દેશે, બે અભિપ્રાય છોડવા જેવું છે. અધુરાસ હોય એટલે સાચા દેવ પ્રત્યે દેવ શાસ્ત્ર ગુરુ હોય જુદી વાત છે, પણ અંદર અભિપ્રાયમાં શું છે, કારણ કે એકબીજાથી કંઈક થતું હોત તો એક દ્રવ્ય બીજા દ્રવ્યથી અભાવરૂપ છે ભિન્ન છે વાત ક્યાં રહી. મૂળ પાયાનો પહેલો સિદ્ધાંત છે એક દ્રવ્ય. ગુરુદેવ તો બહુ જ છેલ્લા વર્ષોમાં તો એમને ગુરુદેવ તો બધું ક્યાંય પર્યાયતી રહીતની વાત કરીને પાછી હજી હતી આ વાત છેલ્લા પ્રવચનમાં જોશો કે આ મૂળ પાયામાં પણ હજી જો દ્રઢતા નથી આગળ નથી. કોઈ હા નિમિત્ત થવા જ તો નૈમિત ગ્રાહક ઉભો કર્યો રાખજે તો રખડજે. દુનિયાના કાર્યમાં હજી શું થવું છે ભાઈ ને, નિમિત્ત થવું છે. તો એનો અર્થ શું થયો, નિમિત્ત કારે કે શું નૈમિત એવો રાગ ઉભો કર્યો તો નિમિત્ત કે શું છે તું તારે તું તો. અરે જગતમાં મારે કરતા તો નથી થવું એના નિમિત્ત પણ થવું. અરે પર્સ મુક્તાનો ઉપયોગ જ નથી કરવો. મારે તો એવી દશા જેવી કે જ્યાં જાયમો ત્યાં જાયમો ત્યાંથી બહાર નીકળવું જ નહીં, એવી દશાની ભાવના હોય છે. એની બદલે ખબર નહીં જગતને માર્ગ ચીંધવા સારું કે નહીં. એક આવે છે એક ગાયનમાં આવે છે ખબર નહીં સાંભળ્યું નહીં નહીં સાંભળ્યું એવું નહીં. અરે જગતને માર્ગ ચીંધવા તે શંકર ઉભા ન રહ્યા અને તારે હજી ઉભું રહેવું છે તારે. હા ભાવના હોય જુદી વાત છે પણ ઉભા રહેવું ક્યાંય પણ એટલે કોઈ પણ પરાધીનપણાનો ભાવ, કોઈ પણ પરાધીન ભાવ એટલે રાગ પણ પરાધીનપણાનો ભાવ પરલક્ષમાં થયેલો અને ધારણા જ્ઞાન જે છે એ પણ પરલક્ષ થયેલું. કોઈ પણ પરાધીન ભાવથી તારું કલ્યાણ થવાનું અને જો થતું હોત તો અગિયાર અંક સુધી ભણી ચીકત કેમ નથી, એ પરાધીન નથી ને પરલક્ષ જ્ઞાન. એવી જ રીતે કસાઈની મનતા કરીને મનિવ્રત ધારણ એ પણ કલ્યાણ પાછી બે ચાર નહીં અનંત વાર. આ એક બહુ જ અંતર્મુક્તાનો અંતર સન્મુક્તાનો આખો એ માર્ગ. તો અહીંયા તો આ બધો તો કે એક વિચાર કરજે એમ, ભલે બહુ ડિટેલ નહીં પણ સામાન્ય તો હોય ને કે સમસરણમાં જે હોય છે તેમાં એની શું રચના છે, સામાન્ય શું છે સમસરણની રચના કઈ ખ્યાલ હોય બાર સભા હજી પેલા અંતર એન્ટર થઈએ તો પેલા શું હોય ધૂલી સાલકોટ ચલો વેરી ગુડ. પછી માનસ પછી આઠ ભૂમિ હોય, આઠ ભૂમિ હોય છે ને પેલું મંદિર ભૂમિ હોય પછી ખાય ભૂમિ હોય છે એના પછી ધ્વજ ભૂમિ વન ભૂમિ ને વેલની હોય પછી એ રીતે આગળ કરતા કરતા એમાં ધ્વજ ભૂમિમાં પણ કેટલા હોય દસ પ્રકારના ચિહ્ન હોય છે આઠ કે દસ એ પ્રકારના. અને પછી વૃક્ષો પણ એવા ચંપક ના અંતે બધા પ્રકાર પછી એ પણ આગળ કરતા છેલ્લી આઠમી ભૂમિ કઈ આવે એ પછી એક વચ્ચે સ્તૂપ ભૂમિ હોય એ જે આખું સભા બાર સભા પ્રાણ હોય છે ને એ પેલા સ્તૂપ ભૂમિ તો એ અને ત્યાં પણ બધા આઠ એટલે બાર પ્રકારના ખોટા આવે ને એક એક ખૂણામાં ચાર ચાર પ્રકારના કરી ચાર પ્રકારના દેવ ચાર પ્રકારની દેવી મુનિરાજ બસ એ રીતે પ્રકારના એ તિર્યં છે એટલે મુનિરાજને અરજી કરે બે રીતે સામાન્ય હા એટલે એનું ભેગું અને અહીંયા મનુષ્ય અને એનું પછી તિર્યં છે એ રીતે પ્રકારના એ કરીને બાર સભા હોય છે. પછી ત્રણ પીઠિકા હોય એના ઉપર પણ કમલાસન ને એમાં પણ અધર ને બધું એ પ્રકારનું વર્ણન છે.
એ
ખબર નથી. બાકી તો ચારે પ્રકારના દેવો આવે, પછી વિમાનમાં એટલે ક્યાં સુધી ના છે એ તો ખબર નથી. એટલે ગ્રહેક સુધી ના કે સોળ સુધી ના કે એવું કઈ જ ખબર. જળચર ને કે ભૂચર એ બધા હવામાં ઉડતા પંખી એટલે બધા કઈ ડિટેલ ન ખબર. આમ સર્પ આવતા હોય, સર્પ એટલે પેટે ચાલતા, હા એટલે પેટે ચાલતા આ દાડકા દેડ થાય. તો એ રીતે અહીંયા એ વિતરાગ દેવમાં આના એક ખાસ બીજું સમસણની સુરત ને તો ચાલો વિતરાગ દેવની નિકટમાં ઇન્દ્રે શા માટે બનાવે, એટલે ઇન્દ્રે એટલે ઇન્દ્રની આજ્ઞાથી કુબેરે રચતા શું કામ બનાવે. અરે ભગવાન પ્રત્યેની એવી ભક્તિ જાગૃત થઈ છે કે ઓહો આપના નિમિત્તે પૂર્ણ જ્ઞાન થયું છે, પૂર્ણ વિતરાગતા, તો હવે પૂર્ણને દેખાડનારી આપની વિતરાગી વાણી પણ એવી કરે કે જગતના જીવનનું કલ્યાણ. ભલે યોગનું યોગ જ છે બધું, પણ છતાં એની ભક્તિથી આખી એ રચના કુબેર એ કરતા હોય છે. અને ખરેખર એ કોણે રચના કરી એટલે કુન કોના છે, સૌદર મહેન્દ્રના, કે કુબેરે, કુબેર અભિમાન કરે કે મેં રચના કરી. અરે ભાઈ પુણ્ય પરમાત્માના છે, તે તો જેને એમ છે ને મકાનમાં પૈસા કોના હોય, સેટ ના હોય, કડિયા ખાલી આમ કામ કર્યું, કડિયું અભિમાન કરે કે જો મેં બનાવ્યું સરસ, તેવું ન હોય. અને એમાં આવે છે ને પોતે બનાવેલ એ સમસણની રચના જોઈને એને આશ્ચર્ય થાય, કારણ કે પુણ્ય કોના છે તે ખબર, પોતે જ બનાવે એટલે સામાન્યપણે રચના. અને છતાં પણ એ કુબેરને ઇન્દ્રને શું થાય એક આશ્ચર્ય, કારણ કે પુણ્ય તો એટલે ક્યારે પણ અભિમાન ન કરવું છે ને, મકાન સરસ બધું બન્યું તો કડ્યું હોય બધું અભિમાન કરતો હશે ને, પૈસા તો કોને એમ ક્યારે પણ એ પરમાત્મા. અહીંયા એ શા માટે રચના અને આ રચનાથી સંસાર કેવી રીતે પોષી શકાય, ફરીથી શું કર્યું, એ સમોસણની રચના છે એમાં શું હોય બધું સારું હોય ને. અરે ઉલટાનું તો ત્યાં ભગવાનની વાણી અને ત્યાં તો સાંભળવા માટે કોણ હોય, ગણધરદેવ આદિ હોય, શ્રુત કેવળીઓ હોય, આચાર્યના જેને કે ટોળે ટોળા હોય, તો તારા સાધનાના તો ઉત્કર્ષ નિમિત્ત બનતા હોય. અને ભગવાનની વાણી ના ખેરે તો ત્યારે જ્યાં પણ જૈન મંદિર હોય કે બીજા ઓલું પર્વત હોય ત્યાં જઈને મુનિરાજોને બધા ધ્યાન કરતા હોય, નાટ્યશાળામાં ભગવાનની ભક્તિઓ આખીના ચાલતા હોય, તો ઉલટાનું તારા આત્મહિત માટેના શું છે નિમિત્ત છે. અહીંયા કાંઈ સંસાર પોષક કાંઈ બીજું નથી, તું અંદર અભિપ્રાયથી કરે જુદી વાત છે. આ રચનાથી સંસાર કેવી રીતે પોષી શકાય, ન્યા જઈને કહેવાય તને, અને ન્યા તો કેવા અતિશય હોય, કોઈ દિવસ રાત જુદું ન, ઠંડી ગરમી ને ભય ને કાંઈ પણ ન હોય, તો એ પ્રકારે કેવી રીતે ગાય. સમાવસણ લક્ષ્મીથી તેમનામાં પૂજ્યપણું કેવી રીતે આવ્યું, ઉપકારથી આપણે કહીએ કે ઓહો ભગવાન આપના વાણીને આ નિમિત્તે મને કંઈ સાધનાનો માર્ગ મેળવ્યો, એ ઉપકારથી એ પૂજ્યપણું આવ્યું. તથા સમાવસણ આદિ લક્ષ્મી સહિત જાણી અમે તેમને શા માટે પૂજ્ય એનો નિશ્ચય કરી એ પૂજવા યોગ્ય છે. શું કામ, ઉપકારને વશ. આપે તો આપણો કલ્યાણનો માર્ગ સાધી લીધો છે પૂર્ણતા હરિયંદ્રતા, પણ આપના નિમિત્તે કેટલાય જીવનને, કેટલાય જીવનમાં શું મારા માટે, તો એક વિચાર એ રીતે આવે છે ને. પ્રસંગ તો ઘણા, પણ એક બહુ પ્રસિદ્ધ મહાવીર ભગવાનનું કેવળ નામ છે ને, પછી કેવો પ્રસિદ્ધ છે કે એને સમાવસરને એના માનસ્તંભને જોઈને એક વિચારવા જેવી, એને શું, એને પહેલા તો એને શું હતું એટલે પોતાનું પોતાના જ્ઞાનનું એમ કે મારા તો આટલા શિષ્યો છે ને આ છે, ચાલ તારા ગુરુ પાસે, અને એના અંદરમાં કંઈક કુતર્ક વિચારી રાખ્યા હશે, આ દલીલ આવશે તો આમ કરીશ તેમ કરીશ, પણ જ્યાં હજી તો વાણી સાંભળવાનું અંદર જવાની વાત તો દૂર રહી. શું થયું જીવનમાં આવા પ્રકારના ભલે નિમિત્ત જ છે, અંદરની યોગ્યતા એ પોતાનું જ છે, પણ આવા યોગો બની જતા એક માનસ સમય જોઈને આખું બહુ કેટલા આમ પલટો, વિધિન નો ટાઈમ એક તીવ્ર ગ્રહિત મિથ્યાત્વ માંથી એ ક્યાં સુધી ક્યાં પહોંચી ગયા, ગણધર પદમાં પહોંચી ગયા. આ રીતે પણ આ હા એટલે પહોંચતા પુરુષાર્થ પણ એમાં કે આવા જે યોગો બનતા હોય એ સાધનાના નિમિત્તો બનતા હોય જીવોને અને એટલા માટે ઉપકારી પણ ગણીને અહીંયા છે. બાકી એમાં તો શું એમાં ભગવાનનું પૂજ્ય પણ કીર્તન સામાન્ય કેવળી હોય કે સમસણના વૃદ્ધિ સહિતના પંચકલ્યાણના હોય આનંદનું વેદન તો સરખું છે અને છતાં પણ ઉપકારને વશ આ વધારે યાદ કરાય છે. 24 તીર્થંકર કે 20 એ બધાને શા માટે મુખ્યપણે યાદ કરાય છે કે એમના નિમિત્તે અને એ રીતે એમની પ્રત્યક્ષ મોજૂદગી હોય ત્યારની વાત નહીં એમના પછી પણ એમની સ્થાપનાના નિમિત્તે કેટલા જીવનનું કલ્યાણ અને એટલા માટે આખી પરંપરા તીર્થંકરથી આખી શું થાય છે એ વાણીનો પ્રવાહ વિચાર કરી લઈએ કે આજે 2500 વર્ષ પહેલા મહાવીર ભગવાનની વાણી ખરીદી શું છે હજી પણ પરંપરાના ગણધરદેવથી લઈને કુંકન આચાર્ય જેવા મંદિર આચાર્યોથી લઈને હજી ચાલુ છે કે નહીં ક્યાં સુધી ચાલશે હજી 21,000 વર્ષ એટલે 18,500 વર્ષ હવે એ ચાલવાનું છે ને એક વિચાર કરી એક તીર્થંકરની હાજરી નહીં એના પછી પણ એનો પ્રવાહ કેવો કામ થાય તો આ રીતે ઉપકાર ગણીને આ બધું કરવામાં તો એમ કહે છે કે એવો બધો નિર્ણય કર્યો છે કંઈ કે સમવસાન વૈભવ હતા એટલું જ માનીને આગળ હાલવા માંડ્યો કારણ કે શું છે એ રીતે પૂજ્ય પણ એમાં આવ્યું એ બધું પ્રતિમાની બહુ મહિમા કરી કારણ કે તીર્થંકર તો અમુક કાળમાં અને અમુક ક્ષેત્રમાં આ તો ઘણી કેટલી જગ્યાએ બધું તો એ રીતે અને એમાં તો અકૃત્રિમ મંદિર તો સદાય અનાદી અનંત બધા પ્રતિમાઓ એ રીતે મહિમા જ્યાં જેનો વિષય ચાલતો હોય એ પ્રકારની તો એનાથી પૂજ્ય પણ કેમ આવ્યું સમસણ થઈ જાણી અમે તેમને શા માટે એનો નિશ્ચય કરી જો અંતે ટાઇટલ હંમેશામાં કોઈ પણ નિશ્ચય કરીને કરજે જે કરે કેવું કરજે નિશ્ચય ચલો પછી હજી આ બધા એક એક પ્રકાર છે પેલા પ્રશ્ન એટલે શંકાકારના હતા ને એક એક પોઈન્ટ લઈને જુદું જુદું કહે છે હવે બીજો કેવો લે છે કે અમે તો સાત સ્વર્ગ મોક્ષ દાતા કામદમ મોક્ષ દેન છે બધા એ બધા ઘણા પૂજામાં ભક્તિમાં આવે છે કે ભગવાન કેવા હોય છે સ્વર્ગ મોક્ષના દાતા ને સ્વર્ગના દાતા છે ચાલો અમને અડધું તો ગમ્યું ભગવાન જે આપે છે ને અડધું તો ગમે છે સ્વર્ગના દાતા ભગવાન ભવ રહીત ને ભવના દાતા હોય તો આવું બોલે છે ઘણી વાર બોલે છે ના તો પડાય નહીં હવે સમય સારના ત્રીજા શ્લોકમાં અમૃતચંદાચાર્ય દેવ જે વાત પછી તો માનશો કે નહીં શું કહે છે સમય સાર વ્યાખ્યા એ મમ પરમ વિશુદ્ધિ થાય કે નહીં એમણે પોતે લખ્યું છે કે નહીં અરે એવું બધું કઈ નથી લખ્યું અમે તો સીધું લખ્યું વાંચ્યું લઈએ અમારે અરે ભાઈ એ જ મૂળ એટલા માટે જ જ્ઞાનીની ત્યાં જરૂર પડશે દેશના લગ્ન તું કે હું વાંચીને માની લઈશ ને તો એવું તો અનાધિકાળથી કરી લીધો છે એવા કંઈ નવું નથી અને આ બધું નહીં 11 અંક પણ તારી રીતે વાંચીને તું કરી લીધું અને એટલા માટે એ જ્ઞાનીની દેશના લગ્ન કારણ કે શબ્દોની પાછળ રહેલા ભાવ સુધી અભિપ્રાય સુધી કોણ પહોંચે અનુભવીની વાણીમાં અનુભવી જ એના ભાવ કાઢે તો અહીંયા કે સ્વર્ગ મોક્ષના દાતા જાણી પૂજાદી કરો છો પણ એમ સ્વર્ગ મોક્ષના દાતા કેવી રીતે છે કેવી રીતે છે ચલો ભગવાન કેવી રીતે છે કે ભગવાન દેવ એમની વાણી કે એમના માર્ગે ચાલતા ગુરુ એ તરફનું એની એક જ્યાં સુધી સવિકલ દશામાં વૃદ્ધિ છે ત્યારે એવા પુણ્ય બંધાશે કે અધૂરા છે તો સ્વર્ગ મળશે અને એમણે કહેલા માર્ગની જો ઉગ્ર આરાધના કરી અને વિકલ્પ ન ઉઠાય તો મોક્ષ થશે અને એટલા માટે એની ઘણી વાર એનું શું કહેવાય છે પરંપરા પરંપરાય મોક્ષ ને એટલે આ શું પરંપરાય
મોક્ષ
આમ કહે ને પરંપરા તો એમાં શું છે પરંપરા એક પછી બીજું એકને છોડીને બીજું છે ને અમારા કુટુંબની આ પરંપરા એટલે વડીલો થયા ને તો દાદા પિતા એ રીતે થાય તો એના પછી એક પછી એકને છોડીને બીજું એમ અહીંયા પરંપરા એટલે સ્વર્ગમાં ગયો છો તો હવે એ છોડજે એના વિકલ્પને છોડજે અને તો પછી થશે એમ પરંપરામાં કહેવાનું એ તો શું છે કે એ રાખીને નહીં થાય ક્યારે, એને શું થશે ઓલું કે સંતાનની જે હોય પરંપરા, તો એના એક પછી એક હોય ને એને છોડીને હોય ને, એમ અહીંયા પણ એ જે સ્વર્ગ મેળવું તો સ્વર્ગને એના પછી બંધાયેલા રાગ નહીં છોડવું પડશે પુણ્ય, અને તો પછી આપવું. તો એ રીતે સ્વર્ગ મોક્ષના દાતા એ કેવી રીતે, જેમ કોઈ દાતા કોઈને કઈ વસ્તુ આપે છે અથવા જેમ કોઈને ધનાધિક પેદા કરવાની સલાહ આપે અને તે પોતે તે કાર્ય રૂપે પ્રવર્તે. જો આમાં બે આવ્યું, શું છે સ્વર્ગના મોક્ષના દાતા ભગવાનને કીધા, પણ શું ભગવાને તો શું કીધું, જેમ કોકે સલાહ આપી કે આ રીતે ધંધો કર અને પોતે ઘરે જઈને હુઈ ગયો તો, તો એ પ્રમાણે શું કરવું, કાર્ય રૂપે પ્રવર્તે એવી રીતે તારે સ્વસન્મુખતાનો પુરુષાર્થ કરવો પડશે. વાણી સાંભળીને થઈ ગયું ને, આજનું આપણું શું હોય છે ડેઈલી રૂટીન હોય છે, ટાઈમ સ્લોટ આપી દીધા હોય 9:45 થી 10 ગુરુદેવની વાણી એટલો થાય એટલે કામ, નેક્સ્ટ આઈટમ નહીં પછી બીજું શરૂ થઈ જાય ને, એવી રીતે શું કર્યું અનાદિ એવું જ કેવી જમવામાં જેમ હોય ને, એને કે ને કોર્સ કોર્સ કે ને, એને પેલા આ થાય પછી રોટલી ખાઈ લીધી અને ભાત આવે પછી આમ. ક્યારે પણ આવી વિચારણા કરીશ નહીં, મારા માટે નિરંતર ધારા પ્રવાહ હોવી જોઈએ. આ તો ટાઈમ ઉપર છોડી દીધું બધું, જેમ લૌકિકમાં કરે અહીંયા કરી દીધું. તો શરીરની મમતા ક્યારે હોય, ખાલી જમીએ ત્યારે જ હોય છે, આરામ કરીએ ત્યારે જ હોય છે, અથવા પૈસાની મમતા ક્યારે, ઓફિસમાં બેઠા હોય ત્યારે, તો ક્યારે હોય છે ફરીથી રૂચિને ક્યારે ન પૂછને પૂછું કેટલી ને ક્યારે, રુચિ એને એમ ન પૂછવું કે રુચિ ક્યારે હોય અને રુચિ કેટલી હોય એમ. અહીંયા તો કે જેમ કોઈને સલાહ આપે છે પણ પોતે કે કાર્ય રૂપે પ્રવર્તે તો તેને ધનાદિકની પ્રાપ્તિ થાય, અને ત્યારે તેમનો ઉપકાર માનીને. જો આ બે પ્રકાર, પેલું શું કીધું, જેમ કોઈ દાતા, કેમ દાતા લીધો, એ તો છે આપણે તો દ્રષ્ટાંતમાં દાતા, કોઈ ભિખારી હોય ને એ નહીં આપે, પોતે કમાયો છે ને એ બીજાને કમાવાની સલાહ આપશે, પોતે તો ભિખારી હોય ને તો બીજાને કે આ રીતે તમે ધંધો, એટલે પેલા દાતા રાખો કે જે પોતે દાતા કોણ હોય, પોતા પાસે પોતા કરતા વધારે હોય તો દાતા કહે, તો એવા ની પછી આપે છે તો એની સલાહ માને છે એમ, અને પછી એ પ્રમાણે તારે પ્રયત્ન કરવો અને તારે સફળ થયો છે તો ઉપકાર, સમજાવણ ઉપકાર. આ બહુ જ લિંક એ રીતે અહીંયા તો પરિણામન થયું ને તો ઉપકાર એના માને છે, તારે ખરેખર ઉપકાર ભલે ભાનીએ જ પેલી જુદી, પણ યથાર્થપણે ઉપકાર ક્યારે કહેવાય, પોતે એવું પ્રણમન થયું હોય તો, અને એ ઉપકાર એવો હોય કે યાદ કરે તો આંખમાંથી ગરમ આંસુ પણ, એ પ્રકાર. તો અહીંયા જીવનમાં એ ધન્યતા થાય ત્યારે તેમને ઉપકારવાની કે આ ધન આપે, જો ફરીથી આ શું તે તો પ્રભુએ આપ્યો વર્તું છે. આ એક એક જેને પાસેથી સલાહથી કામ ભલે મહેનત કરી પણ જેને સલાહથી એને એવું જોઈએ ના પ્રત્યે, ના ભાઈ આ તો તમે તમારે ઉપકાર તમે એટલું પૈસા એમ આ તમારું દીધેલું છે આમ એવી રીતે કરે એવો આવો ઉપકારી. આજે જૈન દર્શનનો ઉપાદાન નિમિત્તનો સુયોગ છે, ઉપકારી પ્રત્યેનો આવો સહેજે ભાવ એમાં કૃષિનતાથી જરૂર એ નથી. ચાલો એનાથી આગળ બીજો એક પ્રકાર આ છે, તે જીવતો યથાર્થ અયથાર્થ કાર્યરૂપ ઈચ્છે, જેમ કે મિથ્યાત્વ અભજ અને અન્યાય આદિ કાર્યોમાં પ્રવર્તે અને તે મંદિર આદિમાં આવે તથા જૂઠા પૂજા જાપ નમસ્કાર આદિ લૌકિક પદ્ધતિરૂપ કાર્ય કરે અને તેને સ્વર્ગ મોક્ષની પ્રાપ્તિ દે છે, તો એ નથી એવી રીતે. તું પોતે ઊંધું કરે ને પછી ખાલી જેને કહે ને શું કહેવાય એનું નામ બીજું ઉપર કહે, બગલો હોય ને બગલો, એ પાણીમાં કેવો હોય આમ એકદમ સ્થિર હોય એટલે બધાને એટલા માટે શું કહે, બગ ભગત ને ઠગ ભગત જેમ કે ને શબ્દો વાપરે, આમ લાગે કે ના બિચારો કેવો શાંતિ, તો આમ એવું ધ્યાન છે ઓલું સહેજ આવે ત્યાં તરત જ, તો એની જેમ શું છે કે અભિપ્રાયમાં મિથ્યાત્વ છે, અભક્ષ આદિ ખાય છે, લૌકિકમાં પણ અન્યાય આદિ કરે છે, ભાવ કીધો હોય ₹50 બીજે દિવસે ના ના અમે તો ત્યારે 60 જ કીધા, તમે ખોટું સાંભળ્યું. અને માલ દીધો હોય એની બદલે બીજે દિવસે સવારના ટ્રાન્સપોર્ટમાં બીજો વયો જાય, તો એવું તો લૌકિક અન્યાદી કરે. અને મંદિરમાં આવીને કેવા શબ્દો હતા, જૂઠા પૂજા જાવ, ખાલી એક કરવા કરતા લાખે ઉપયોગ તો કઈ હોય નહીં. અને તો એને સ્વર્ગને મોક્ષની પ્રાપ્તિ દે છે એવું તો પ્રશ્ન જ નથી, એવું ખોટું નથી એવું પ્રકાર. પણ જો કાર્ય ભાવનાથી પણ તે વિચારજે કે ભગવાનથી મને શું મળે ખરેખર, તો કે ખરેખર તો એમણે પોતાનું આત્મહિત કલ્યાણ કર્યું તો એ જ માર્ગ, એ તો અધુરાશ રહે છે, તો એના ભાગરૂપે આ સ્વર્ગાદી કહેવામાં આવે. વળી એક વિવેક્ષા છે કે આ જીવ તો અજ્ઞાની છે, પણ તેના એટલે જીનદેવના વચનોથી સ્વર્ગ મોક્ષનો માર્ગ પ્રગટ થયો તેને જાણી ભવ્ય જીવને તે માર્ગ ગ્રહણ કરતા. જો વજન સેના ઉપર છે, ઓલું સલાહ તો આપી પણ એ કાર્યરૂપે પ્રવર્તતા, એમ અહીંયા માર્ગ ગ્રહણ કરતા કોની જવાબદારી આવે છે, આપણી જવાબદારી આવે છે. આ જીવ તો, ચાલો ફરીથી વાંચીએ, આ જીવ તો અજ્ઞાની છે. કોની વાત છે, તમે બહુ સરળ હશો, બાકી તો હું અજ્ઞાની કોઈ સ્વીકારવા તૈયાર નથી. બધા કોઈ એમ કે તમને ખબર ન પડે એટલું સાંભળે ને તો અંદરમાં શું થાય, નહીં રગે રગમાં થાય એ સમજે શું બધું, મને શું ખબર એ કહેનાર પણ મને. અજ્ઞાનતાનો સ્વીકાર પણ એ જ્ઞાન થવાની શરૂઆત છે. મારો દોષ છે, મારી ભૂલ છે, અધમા અધમ અધી જે કહ્યું ને પેલી એક ભૂમિકામાં પ્રકાર હોય છે, એ ગુરુદેવની શૈલીમાં કહેતું હતું કે આવી ભગવાન આત્મા એ નથી, આવી હજી ભૂમિકા નથી ને પોતાના અલ્પ અલ્પ એટલે શું અજ્ઞાન જ છે મૂળ, અલ્પ તો શું કહેવાય, અલ્પ ને મિથ્યા જ્ઞાનનું અભિમાન છે એના માટે તો કઈ છે, અનંત કાળથી આથડ્યો વિના એવું એની અંદરમાં પોતાનું શું થવું જોઈએ, દુઃખનું અંદરમાં વેદન થવું જોઈએ. ઘણા કોઈનું એક વડીલનું કે બહુ પ્રિયનું કોઈનું અવસાન એવું થયું હોય, આમ ભલે પોતે રડીને આવે પણ અંદરમાં એનું શું હોય, અંદર દુઃખનું વેદન એ બહારને કોઈ ના પોતે જાણી શકે અંદરમાં કેવું છે, એમ અહીંયા પોતાને અંદરમાં પરિભ્રમણનું શું કરી રહ્યો અનાદિનો એનું શું થવું જોઈએ ને એનો અહેસાસ અંદરમાં છે ને એ ખ્યાલ, તો એવી પહેલી તો પણતી એવી નરમાણ પાડી દે. હવી જે તો કંઈક છે અહીંયા તો ખાઈ પીને મજા કરે, ચાલો થોડુંક જઈ આવે તો સાંભળે થોડી બીજું શું, અને એમાં તો સારું કાંઈ વ્રત તપ કરવાની ખાલી કરવું ને આ ધર્મ સારો ને ગુરુદેવ, ઓલું તો બધું ઉપવાસ કરવાનું વ્રત કરવાનું અહીંયા કરવું એની કરતાં ખાઈ પીને મજા કરવી થોડું તત્વ સાંભળી લે કામ પૂરું થઈ ગયું. તો એ પ્રકાર અહીંયા કે આ જીવ તો અજ્ઞાની એ પેલું નક્કી કરીને હવે શું છે, હવે શું કરે છે તો એને ઉપકારી કે જીનદેવના વચનોથી સ્વર્ગ મોક્ષનો માર્ગ પર, એટલે બે એમની વાણીમાં બે પ્રકાર છે, ચરણાનુયોગ પ્રમાણે કરી તો એ શુભ રાગ છે તો સ્વર્ગ મળશે, અને દ્રવ્યાનુયોગમાં કરી બધાની વિતરાગતા તો બધામાં પણ એક સામાન્યપણે તો તને મોક્ષ. એમણે બે વાત દેખાડી કે આવા શુભ રાગ કરીશ તો સ્વર્ગ છે અને વિતરાગતા કરીશ તો મોક્ષ છે. તે બે જાણી ભવ્ય જીવને તે માર્ગ ગ્રહણ કરતા, ભગવાન તો દેખાડે છે ગ્રહણ કોણ કરશે, ભવ્ય જીવ, ભવ્ય જીવ ગ્રહણ કરશે ને, હું કરીશ ને, અને એટલે જે ભવ્ય જીવ છે એ ગ્રહણ કરીને બધા મોક્ષે જવાના છે. ભવ્ય જીવ ગ્રહણ કરશે એટલે કે એ રૂપે જ ખરેખર જે એમના સાથે પુરુષાર્થ કરશે એ પ્રણમન કરશે. પેલા તો ભવ્ય જીવ સાંભળશે ગણાય વાંચશે ગણાય એમાં ભવ્ય જીવ હશે, એમાંથી પણ જે બોલવું ને ચારણી હોય ને ચારણી એમાંથી બધા નાના એવું પેલા ને પણ ધીરે ધીરે જે અખંડ હશે એ રહી જશે, એમ અહીંયા ભવ્ય જીવ છે અને પછી પુરુષાર્થ કરશે એને તો એ માર્ગ ગ્રહણ થતા એ સ્વર્ગ મોક્ષની પ્રાપ્તિ થઈ. રાગ હતો તો સ્વર્ગાદી થયો અને પુરુષાર્થ થયો તો મોક્ષ. તેથી તેમને મોક્ષ માર્ગના દર્શાવવા વાળા ઉપકાર જાણીને, આ એમનો ઉપકાર મારા આત્મહિતનો એમને માર્ગ જાણી અને તેમને સ્વર્ગ મોક્ષના દાતા કહે છે. આવી નય વિવેક્ષા સમજવી પડશે, છેલ્લે આવા બધું પૂરું કરી નાખ્યું ત્યાં તમે નય વિવેક્ષા સમજી અને તારી બધું જ લઈ લીધું, 46 અતિશય વાળા લીધા, ધ્યાન મુદ્રા લીધી, પછી બધું શાસ્ત્રમાં થી બધું લીધું હતું કે તમે કયો છો, શાસ્ત્રમાં લખેલો છે તો એ નિર્ણય કર્યો નહીં. સમયકાળની લક્ષ્મી છે, મોક્ષ સ્વર્ગ મોક્ષના દાતાર કીધા, એ બધું વાત કરીને અંતે કીધું ક્યાં આવ્યા પહોંચ્યા. નય વિવિક્ષા સમજી, જેમ સમય સમા બુજ, અને નય નું જ્ઞાન કોને હોય, વક્તાને હોય કે શ્રોતાને હોય. પણ અમે હજી હવે એકડા વાળા છે, અમને તમે સમજાવજો પછી કહો. ચાલો તું નથી તો પણ એ વાણીમાંથી નહીં ને કેવી અપેક્ષા હોય તો સમજી લેજે. ભલે તું કે છે કઈ નથી ખબર પડતી, તો જે વક્તા છે એની પાસેથી આ નય જ્ઞાન વગર કઈ જ કાર્ય થવાનું કઈ અપેક્ષા. આમ તો કોઈ કે નથી ખબર એમને, હોશિયાર તો દુનિયામાં બધી છે, જ્ઞાન બધું સમજી જાય નહીં. આજ મેથી પાક ખાધો અને એટલે શું કે બહુ મજા આવે, ભાઈઓ હશે ત્યાં બધું શું સમજી લઈએ છે, અપેક્ષા સમજી લઈએ છે કે નહીં. બગાસું ખાધું છે, પેટ ભરાઈ ગયું કે નહીં, તો ત્યાં બધી અપેક્ષાઓ સમજે. તો કોઈ એમ કે ને શું કે તો અમારે કેમ છે, પરિચય બહુ કર્યો છે, લાવ બસ અહીંયા એટલો પરિચય કર. બધી જ એ નહીં વિવિક્ષાનો બધો સ્વરૂપનો ખ્યાલ આવતો જશે, તેનો પછી વિસ્તારથી આગળ.
શબ્દ થી વાત કરે છે.